నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః మంగళం మంగళం కుంకుందారి నమస్మరిస్తాయి
समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार अन भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय चाले छे। एमा आपणे गाथा 35 नी टीका एनो भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामीए गाथा 35 पर ऊपर एना ऊपर आपे प्रवचन ना अंशो अपने जोया। मूल 35मी गाथा में जे कहेवामां आव्युं के 34मी गाथा ना अनुसंधान में कहेवामां आव्युं। 34मी गाथा में ए बात आवी के आत्मा ने पर भावना त्यागनुं कर्तापणुं नथी, पर भावने त्यागनारो एवो आत्मा एम नहीं। એટલે કે એ પ્રત્યાખ્યાન કરે છે તો એ પ્રત્યાખ્યાન કરનારો એવું કરતા પણ એનું રહેતું નથી, કેમ કે આત્મા તો જ્ઞાન સ્વભાવ છે। એટલે પોતે જ્યારે જ્ઞાન સ્વભાવમાં સ્થિર થાય છે તો પછી એવા પરભાવ એને ઉત્પન્ન થતા જ નથી, અને પરભાવ ઉત્પન્ન નથી થતા એટલે પ્રત્યાખ્યાન છે। ત્યારે પછી આગળ પ્રશ્ન થયો કે એ રીતે પ્રત્યાખ્યાન છે તો એ દ્રષ્ટાંત દ્રાષ્ટાંતથી સમજાવવામાં આવે। દ્રષ્ટાંત અને એના ઉપરથી દ્રાષ્ટાંત શું છે, જ્ઞાતાનું પ્રત્યાખ્યાન એ જ્ઞાન જ કહેવામાં આવ્યું, જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે, તો પછી એ સમજાવવામાં આવે એમ કરીને જે વાત કરી એના ઉત્તર રૂપે આ 35મી ગાથા કહી। અને એમાં એમ કહ્યું કે જેમ કોઈ પુરુષને પર વસ્તુ ને પહેલા એ પોતાની જાણતો હતો અને પછી એને એવું જ્ઞાન થાય કે આ વસ્તુ મારી નથી તો એને એ તરત જ છોડી દે છે, એ પર વસ્તુને ત્યાગે છે। તેવી રીતે જ્ઞાની સર્વ પરદ્રવ્યોના ભાવોને આ પર ભાવ છે એમ જાણી અને છોડે છે। અને એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં જે દ્રષ્ટાંત આપ્યું એ રીતે આપ્યું કે ધોબીને ઘેરેથી જો કોઈ બીજાનું વસ્ત્ર દૂરથી આવી ગયું હોય અને એને ખ્યાલ નથી, એવું એ અજ્ઞાની થયો શકો એ વસ્ત્ર ઉડીને સૂઈ ગયો હશે, તો પછી એને કોઈ એ જ્ઞાન કરાવે છે કે આ વસ્ત્ર તારું નથી તો એને એના ચિહ્નો દ્વારા એટલે કે એ વસ્ત્રના ચિહ્નો દ્વારા એ નિર્ણય કરે છે જોઈને કે હા ખરેખર એ વસ્ત્ર મારું નથી, એ વસ્ત્ર પારકું છે, બીજાનું છે, અને એવો નિર્ણય થાય છે એટલે તરત જ એ વસ્ત્રને ત્યાગે છે। આ પ્રમાણે એ દ્રષ્ટાંત આપવામાં આવ્યું અને આ દ્રષ્ટાંત ઉપરથી જે સિદ્ધાંતની વાત એટલે કે દ્રાષ્ટાંતની વાત જે કરવામાં આવી એમાં એમ કહેવામાં આવ્યું કે જે પોતાના અને પરના ભાવ એટલે સ્વભાવ ભાવ અને પરને લક્ષ્ય થતા વિભાવ ભાવ એ પરના ભાવ અથવા પરભાવ એમાં એકરૂપપણું કરી અને જે અજાગૃત છે સૂતો છે એ પોતાની મેળે એ અજ્ઞાની થયો છે, એને કોઈ અજ્ઞાની કર્યો નથી, કર્મ દ્વારા થયો છે કે એમ નથી, પોતાની મેળે જ એવો અજાગૃત અજ્ઞાની થયો છે। ત્યારે એને શ્રી ગુરુ સમજાવે છે, ભેદ જ્ઞાન દ્વારા સમજાવે છે કે આ ભાવ વિભાવ ભાવ છે તે તારાથી જુદા છે, તારો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે અને તું માત્ર જ્ઞાન સ્વરૂપ જ છો, બીજા કોઈ પણ ભાવ એ તારા સ્વભાવમાં નથી, એ અન્ય ભાવ છે, એટલે તું એનો ત્યાગ કર. અને એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે એના ઉપર એ પોતે જાગૃત થઈ અને વિચાર કરી અને પછી ખરેખર એ નક્કી કરે છે કે ખરેખર આ પરભાવ છે અને એ મારા સ્વભાવથી જુદા છે, એમ એ નિર્ણય કરી અને પછી એ પરભાવોને ત્યાગે છે. એટલે એ જાગૃત થયો, જ્ઞાની થયો, પરભાવોને પોતાથી જુદા સમજ્યો અને પછી એણે પરભાવને તત્કાળ છોડ્યા છે, એ વાત કરવામાં આવી. અને ભાવાર્થમાં પણ એ વાત લીધી કે જ્યાં સુધી એ પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ એને એ પરવસ્તુનું મહત્વ રહે છે, ત્યાં સુધી જ એમાં એકત્વ રહે છે. પણ જ્યારે એને યથાર્થ જ્ઞાન થાય તો પછી એ પરવસ્તુને પોતાની નથી એમ જાણે, એ પારકી છે એમ જાણે, તો પછી એમાં મમત્વ રહેતું નથી. અને એ વાત પ્રસિદ્ધ છે. પૂજ્ય ગુરુદેવે આ સંબંધી ઘણો વિસ્તાર કર્યો અને આ ગાથા ઉપરથી મુમુક્ષુએ, એટલે જેમને મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે, એમણે જે સમજવાનું છે એ સમજવા ઉપરાંત જે ભાવ પ્રગટ કરવાના છે એ વિશે એમને ખૂબ વિસ્તાર કર્યો. આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં થોડું લીધું છે, આજે એને વિશેષતાથી સમજીએ. કેમ કે સમય સાર છે તે એના શબ્દોના અર્થ સમજવા માટે કે એના જુદા જુદા ટુકડા કરીને જાણવા માટે નથી, એના ક્લાસિફિકેશન કરવા માટે કોઈ સમયસાર ગ્રંથ રચાયો નથી. સમયસાર ગ્રંથમાં આના આ ચેપ્ટર ને આટલા ચેપ્ટર, આમ ને આની ગાથા આટલીમાં આમ ને, એવી વાત નથી. સમયસાર તો એક પ્રવાહ રૂપે છે. કુંદકુંદાચાર્ય ભગવાનને અંતરમાંથી જે ભાવ આવ્યા છે એ પ્રવાહ રૂપે ભાવ આવ્યા છે અને એ લખાઈ ગયા છે, એને શબ્દ દેહ અપાઈ ગયો છે. મહાપુરુષના ભાવ છે અને એવા મહાપુરુષના ભાવને સમજનારા બીજા મહાપુરુષ થયા અમૃતચંદ્રાચાર્ય. એમણે પણ એ જ રીતે એ ગાથાઓને વાંચતા અંતરમાં જે ભાવ આવ્યા છે એ ભાવને એમને પણ લખી નાખ્યા છે અને સાથે એમને કળશની પણ રચના કરી. કેમ કે એટલા ભાવમય થઈ ગયા કે કળશની રચના સહજ રૂપે થઈ છે. અને ત્યાર પછીથી ત્રીજા મહાપુરુષ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી થયા. કે આ સમયસાર, આ આત્મખ્યાતિ, આ બધું તો હતું જ, એના અર્થ પણ થતા હતા, એને સમજવાનો પ્રયાસ પણ થઈ રહ્યો હતો. પણ છેલ્લા કેટલાય વર્ષોની અંદર કોઈએ આવી રીતે એના ભાવને સમજાવ્યા ન હતા. એમાંથી જે ભાવ કાઢી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે આ એક અમોઘ સાધન છે એમ એમણે એ સિદ્ધ કરી બતાવ્યું કે સમયસાર દ્રવ્યાનુયોગનો દ્રષ્ટિપ્રદાંત સર્વોત્તમ ગ્રંથ છે અને એની આત્મખ્યાતિ એ ભરતક્ષેત્રમાં સર્વોત્તમ એ ટીકા છે. અને એમાં સમાયેલા ભાવને ગુરુદેવે બહાર લાવ્યા અને એ ભાવ મહત્વના છે, એ ભાવ મહત્વના છે. લોકોએ સમયસારને જુદી 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 રીતે વાંચ્યું છે, એના ઉપર વિશ્લેષણો કર્યા છે, એ બધા પંડિતો થયા છે પણ આત્મજ્ઞાની નથી થયા. પંડિતાઈનો વિષય નથી આ. પંડિતાઈ તો અનેક પ્રકારે થાય. એ સાહિત્યની રીતે રચના જોવા જઈએ તો પણ એટલી ઉત્કૃષ્ટ રચના છે કે એમાં સાહિત્યકાર છે અને એ રીતે રસ પડે. ગાથાઓનું પ્રાકૃત અથવા તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ગાથાઓનું સંસ્કૃત એ પણ એટલું ઉત્કૃષ્ટ છે, એ ગદ્ય પણ એટલું ઉત્કૃષ્ટ છે. એટલે સાહિત્યકાર જો એને જુએ તો એની દ્રષ્ટિથી જુએ. બીજાઓ જે જુએ છે, પંડિતો, એના શબ્દો અને એના વિવેચનો કરવામાંથી ઊંચા નથી આવતા. પણ પ્રભુ, આ ગ્રંથ તો અશરીરી થવા માટેનો ગ્રંથ છે, ભવના ભ્રમણ તોડવા માટેનો ગ્રંથ છે. હવે ભ્રમણ જેને નથી કરવા એને આ સમયસારના ભાવને આત્મસાત કરવાના છે. જો થોડા ઓછા વધતા શબ્દો સમજાશે, થોડા ક્લાસિફિકેશનો ઓછા થશે, થોડું યાદ ઓછું રહેશે તો ચાલશે. પણ એના જો ભાવ પકડાશે, એના ભાવ પકડાશે અને તમે એ ભાવમાં વહેશો તો તમને એ સુખ શાંતિ જ્ઞાનનો અનુભવ થશે. જ્ઞાન કંઈ પુસ્તકમાં નથી, શબ્દોમાં નથી, જ્ઞાન આત્મામાં છે. અને એ જ્ઞાનને પામવા માટે સરળતાની ખૂબ જરૂર છે, બુદ્ધિની જરૂર છે, એનાથી વિશેષ જોઈએ તો એને માટે એને સરળતાની જરૂર છે. એને જે કંઈ પહેલેથી મતાગ્રહ બાંધ્યા છે એવા મતાગ્રહ સહિત મત અને આગ્રહ રાખીને જો એ સમયસર વાંચવા બેસશે અથવા તો એમાં પંડિતાઈ કરવા બેસશે તો સમયસરના ભાવને ક્યારેય નહીં પામે. અદ્ભુત ગ્રંથ છે અને એવા અદ્ભુત ગ્રંથમાંથી પૂજ્ય ગુરુદેવે જે ભાવ કાઢ્યા છે આપણે એનો વિચાર કરીએ. પ્રવચન રત્નાકર ભાગ બીજો, પ્રવચન રત્નાકર ભાગ બીજો, એમાં આપણે પાના નંબર 175, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 187. પ્રવચન રત્નાકર ભાગ બીજો પાના નંબર 175, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 187, એમાં પેરેગ્રાફ ત્રીજો. અહીંયા કહે છે કે આ શું ખૂબીથી વાત કરી છે કે જેમ કોઈ પુરુષ ધોબીને ત્યાંથી બીજાનું વસ્ત્ર લઈ આવ્યો અને ભ્રમથી પોતાનું જાણી ઓઢીને સૂતો છે, તેમ આ ભગવાન આત્મા પોતાની ચૈતન્યની જાતના નહીં એવા પરભાવમય શુભ અશુભ રાગને ગ્રહણ કરી ભ્રમથી પોતાના જાણીને પોતાની સાથે એકરૂપ કરી સૂતો છે. પેલો વસ્ત્ર લઈ આવ્યો અને એને પોતાનું જાણી અને ઓઢીને સૂતો છે એ ઉદાહરણ કહ્યું, અને એની સામે અહીંયા વાત મૂકી કે અહીંયા આ ભગવાન આત્મા પોતે એક નાયક છે પણ એને એનું ભાન નથી, એને એનું ભાન નથી, પોતાનું સ્વરૂપ શું છે એ જાણતો નથી ને, એટલે એની વાત કરી છે. પોતાની ચૈતન્યની જાતના નહીં એવા, એટલે પોતે ચેતન, પોતે ચેતન છે, જ્ઞાયક છે, જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે, એ વાતને ભૂલી ગયો છે, એટલે પોતાની જાતના જે નથી એવા પરભાવને એ પોતારૂપ માને છે. ચૈતન્યની જાતના જેવો ભાવ એ જાણતો હોય, એના તરફ એનું લક્ષ હોય, તો પછી એ બીજા ભાવો શુભ ને અશુભ ભાવ છે એ ચૈતન્યની જાતના નથી, અને એમ થતાં એવા ભાવને એ ગ્રહે નહીં. એટલે ગુરુદેવે એમ કહ્યું કે પોતાની ચૈતન્યની જાત, પોતાની જાત તો ચૈતન્યની છે, ચેતન છે ભગવાન આત્મા. ભગવાન આત્મા એટલે નિજ આત્માની વાત છે, પોતાના આત્માની વાત છે, એ ચેતન છે, એ પોતાની ચેતન જાત છે, એવા એ પોતાની ચૈતન્ય જાતના નહીં એવા પરભાવમય શુભ અને અશુભ રાગને એ ગ્રહણ કરીને એટલે ગ્રહીને, અને એવું કેમ થયું છે તો કે ભ્રમથી એને પોતાના જાણીને પોતાની સાથે એકરૂપ કરીને, કે જાણે એ ભાવ એના પોતાના છે એમ જાણીને, એ ભાવ કરનારો હું, એ ભાવ મારા, શુભ ભાવ અને અશુભ ભાવ એ મારા ભાવ છે, એનો કરનારો હું એમ કરીને એ સૂતો છે એટલે અજાગૃત છે, એ તરફ એને જાગૃતિ નથી કે આ ભાવ છે તે મારા ચૈતન્યના ભાવ નથી, ભગવાન આત્મામાં એ ભાવ નથી, એમ એ અજ્ઞાની થયો થકો એ ભ્રમથી એ શુભ ને અશુભ ભાવને પોતાના જાણીને પોતાની સાથે એ ભાવોમાં એકરૂપતા કરીને એ સૂતો છે. ચૈતન્ય પ્રભુ તો નિર્વિકલ્પ ઘન છે, ખરેખર કેવો છે એ તો વિકલ્પ વિનાનો છે, એને તો એવા વિકલ્પ હોય નહીં, શુભાશુભ વિકલ્પો એને ક્યાંથી હોય, એના સ્વરૂપમાં એ વસ્તુ પડી નથી, પણ કહે છે કે એને ધારીને સૂતો છે. ગુરુદેવ કહે છે કે ચૈતન્ય પ્રભુ તો નિર્વિકલ્પ ઘન છે પરંતુ પર્યાયમાં રાગની વિકલ્પની દશા સાથે એકરૂપ થઈ, જે કંઈ થઈ રહ્યું છે પર્યાયમાં થઈ રહ્યું છે, એના મૂળ દ્રવ્યમાં નથી થતું, કે જે થઈ રહ્યું છે તે ક્ષણિક પર્યાય છે, એને પરભાવો સાથે એકરૂપતા કરી છે તો એ કંઈ શાશ્વત એકરૂપતા નથી, એના અંતરમાં એ મૂળ સ્વરૂપની અંદર એ એકરૂપતા થઈ નથી. એકરૂપ પણ તો ક્યાં છે, એ તો પર્યાયમાં છે, એ સમયની પર્યાય વખતે એને પરભાવ સાથે એકરૂપતા ધારી છે. એટલે કહે છે કે પરંતુ પર્યાયમાં એ રાગની વિકલ્પની દશા સાથે એકરૂપ થયો છે, અને એવો પર્યાયમાં રાગની વિકલ્પની દશા સાથે એકરૂપ થયો છે તો એવો થઈને એ અનાદિથી આમ જ એ વર્તી રહ્યો છે, એટલે એ અજ્ઞાન અવસ્થામાં જ રહ્યો છે, એ ઊંઘતો રહ્યો છે, એ સૂતો રહ્યો છે, એ જાગૃત નથી થયો. ગુરુદેવ કહે છે કે પૈસા દેશ શરીર ઇત્યાદિ મારા છે એવી માન્યતા તો ગાઢ મૂંઢતા છે, ખૂબ ઘેરી મૂંઢતા છે, એને તો મૂંઢતા કહી છે. પૈસા શરીર દેશ આ સગાવાલા ઘર કપડાં આ બધા ને પોતાના માનવા એ મૂંઢતા છે. પરંતુ અહીં તો રાગની વૃત્તિ જે મેલમય છે અને જે આત્મસ્વભાવમાં નથી એને પોતાની માનીને સૂતો છે. શું કહ્યું? અહીં તો રાગની વૃત્તિ જે મેલમય છે અને જે આત્મસ્વભાવમાં નથી એને પોતાની માનીને સૂતો છે તે પણ મૂંઢ છે. પેલા પૈસા દેશ શરીર વસ્ત્ર મારા માનનારો તો મૂંઢ છે, પણ અહીંયા તો જે ભાવ છે રાગના ભાવ એને પોતાના માન્યા છે અને અજ્ઞાની થયો છે એ મૂંઢ છે એમ કહે છે. ચૈતન્ય દળ પ્રભુ આત્મામાં એવી તાકાત છે કે તે એક સમયમાં સમગ્ર લોકાલોકને જાણે. આત્માનો સ્વભાવ કેવો છે? જ્ઞાન સ્વભાવ છે, સર્વજ્ઞ સ્વભાવ છે, સર્વજ્ઞતા એના સ્વભાવમાં પડી છે, અને એવી સર્વજ્ઞતાને કારણે એ લોકાલોકને જાણે, સમગ્ર લોકાલોકને જાણે, એક સમયમાં એ લોકાલોકને જાણે એવી એનામાં શક્તિ છે, એવો એ જ્ઞાન સ્વભાવી આત્મા છે. પણ એને ક્યાં એનું ભાન છે? એને ક્યાં ખ્યાલ છે કે પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, પોતે મુક્ત સ્વરૂપ છે? એનો એને તો ખ્યાલ પણ નથી. ગુરુદેવ કહે છે કે પરંતુ રાગને રચવાની તેના સ્વભાવમાં તાકાત નથી. એ રાગની રચના કરે કે રાગરૂપે પોતે વ્યાપી રહે, રાગરૂપે જ પોતે પરિણમન કરે એવું ભગવાન આત્મામાં અંદરમાં કંઈ પડ્યું નથી, છતાંય એ એવું કરે છે કેમ કે એવી યોગ્યતા પડી છે. તો અજ્ઞાનને કારણે એ વિભાવરૂપ રાગરૂપે થાય છે, પણ એ બધી ક્ષણિક વસ્તુ છે, એ પર્યાયમાં છે, મૂળ દ્રવ્યમાં એ વાત નથી. અને મૂળ દ્રવ્યમાં નથી તો પછી એ પર્યાયમાં જે છે એ તો રહેવાનું નથી, એ તો ક્ષણિક છે. એનો જો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આ દરેક સમયે એવા વિભાવભાવ, જુદા જુદા પ્રકારના, જુદા જુદા પ્રકારના રાગ, જુદી જુદી વસ્તુ પ્રત્યે આકર્ષણ, આ બધું શું છે એને એનો ખ્યાલ આવે. પણ એ વિચાર કરે તો ખ્યાલ આવે ને. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, એ રાગને રચવાની તારા મૂળ સ્વભાવમાં તો તાકાત નથી, એટલે કે એ રાગ તારા સ્વભાવમાં અંદરમાં તો છે જ નહીં. ભગવાન આત્મા અંદર અનંત આનંદ અને વિતરાગી શાંતિનું દળ છે. પણ કોઈ દિવસ સાંભળ્યું હોય ત્યારે ને, કરુણા કરીને ગુરુદેવ કહે છે કે બિચારો બહારની ધામધૂમમાંથી નવરો જ થતો નથી, તેથી પોતે પોતાની મેળે અજ્ઞાની થયો થકો ચાર ગતિમાં રખડપટ્ટી કરે છે. જો એને કોઈ કરાવતું નથી, એ પોતે જ કરી રહ્યો છે. વિભાવ ભાવે પરિણમનારો એ પોતે જ છે. પ્રમાદી થઈને એ અજાગૃત રહીને એવા પરભાવો સાથે એકત્વ કરનારો એ પોતે છે. એને કોઈ કર્મ કરાવતું નથી, કોઈ બીજું કરાવતું નથી, પોતે જ એવો અજ્ઞાની થયો થકો ચાર ગતિમાં ભ્રમણ કરે છે. કેમ કે એવો વિભાવ ભાવમાં રહ્યો છે તો પછી આશ્રવ બંધ થાય છે, નવા નવા કર્મ બંધાયા કરે છે, અને પછી ભવ થાય છે. કર્મ બંધાય એટલે ભવ તો થવાના જ છે ને. કર્મ બંધાય તો પછી ભવ થવાના જ છે. આયુષનો બંધ પણ પડે છે, નામ ગોત્ર આયુષ બધા બંધ પડે છે, એટલે પછી એ ગતિ થાય છે ને, એમ ચારેય ગતિમાં એ રખડપટ્ટી કરે છે. એની નીચેનો પેરેગ્રાફ, છેલ્લો પેરેગ્રાફ, આજ પાના ઉપર છેલ્લો પેરેગ્રાફ અહીંયા કહે છે કે ભગવાન આત્મા અનાદિથી પોતાની ચીજને ભૂલીને કૃત્રિમ ક્ષણિક ઉપાધિમય એવા પુણ્ય પાપના ભાવોને પોતાના માની પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. પોતાની ચીજ એટલે એનું પોતાનું સ્વરૂપ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, અનંત વીર્ય છે, એવા અનંત ગુણોનો પિંડ એ ભગવાન આત્મા છે. એ કોઈ વાતે અધૂરો નથી પ્રભુ. તમે સુકરા એને અધૂરો સમજો છો. સુકરા એમ સમજો છો કે બહારમાંથી જે સુખ છે એને અંદરમાંથી નહીં આવે, એમ શા માટે સમજો છો? બહારમાં જે પદાર્થોમાંથી જે સુખની કલ્પના કરો છો એ ખરેખર એ પદાર્થમાં સુખ છે? એ પદાર્થમાં જો સુખ હોય તો એ પદાર્થ કાયમ માટે એક સરખું સુખ આપે, પણ એમ તો બનતું નથી. એટલે એ બહાર જ્યાં 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 ભટકે છે સુખની શોધમાં, ત્યાં ક્યાંય સુખ નથી. અને એનું સુખ તો અંદરમાં પડ્યું છે, એ બધી વાતે પૂરો પૂર્ણ છે, પરિપૂર્ણ છે. એ સુખનો સાગર છે પ્રભુ. અને અનંત જ્ઞાની પુરુષોએ આ વાત અનુભવ સહિત પ્રત્યક્ષ અનુભવ સહિત જાણી અને કહી છે, લખી છે. હવે એમનો વિશ્વાસ ન કરતા શુકરા બહારમાં ફરે છે. ગુરુદેવને કરુણા છે એટલે એમણે તો 19 વખત સમયસાર વાંચ્યું અને બીજા કેટલા બધા ગ્રંથો કેટલી વખત વંચાયા. 45 વર્ષ સુધી એમણે આ તત્વજ્ઞાન આપણને આપ્યું. ખૂબ 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 શાસ્ત્રોના અર્થો કર્યા અને એવા ભાવ આપ્યા કે જે ભાવને પકડતા કોઈ પણ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી શકે. અહીંયા પણ એ જ વાત કહે છે કે ભગવાન આત્મા અનાદિથી પોતાની ચીજને ભૂલીને કૃત્રિમ, ક્ષણિક અને ઉપાધિમય એવા પુણ્ય પાપના ભાવોને પોતાનામાંની પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. તેને શ્રી ગુરુ પર ભાવોનો ભેદ કરી બતાવે છે કે ભાઈ, તું ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સંપદાથી ભરેલો ભંડાર છે. પૂરો છે, પૂર્ણ છો ભાઈ. જ્ઞાન સંપદાથી ભરેલો ભંડાર છો, ચૈતન્ય સ્વરૂપ છે, ચેતન રૂપ છો તું. આ રાગના વિકલ્પોથી તારી ચીજ ભિન્ન છે. તારું સ્વરૂપ તો એનાથી જુદું છે. તું તારું લક્ષણ જો. તારું લક્ષણ શું છે? તારું લક્ષણ તો ચૈતન્ય લક્ષણ છે. તું તારું લક્ષણ જો. તારું લક્ષણ તો જાણવું છે, જ્ઞાન કરવું, એ તારું લક્ષણ છે. રાગ એ તારું લક્ષણ નથી. તું જ્ઞાયક છો, જાણવા વાળો છે. તારામાં એ ચેતન્ય ભર્યું પડ્યું છે. તું ચેતન છો, તું જડ નથી, તું જ્ઞાન કરનારો છો. આ રાગ છે એ કંઈ તારું લક્ષણ નથી. રાગ તારા સ્વભાવમાં નથી, તારા દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી કે જે તને રાગ કરાવે. એ તારા પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે રાગ. એ તારામાં નથી, એ તારો નથી, તું એનામાં નથી, એ તારામાં વ્યાપતો નથી, એટલે એ તારું લક્ષણ નથી. શ્રી ગુરુ પરભાવનો વિવેક કરી બતાવે છે. એનો અર્થ એ થયો કે ગુરુ તેને કહેવાય કે જે રાગથી આત્મા ભિન્ન છે એમ કંઈ ભેદ જ્ઞાન કરાવે. અહીંયા એમ શબ્દ મૂક્યા છે ને, શ્રી ગુરુ પરભાવનો વિવેક કરી બતાવે છે. એનો અર્થ એમ થયો કે ગુરુ એ ભેદ જ્ઞાન કરીને બતાવે છે. અને ગુરુ કોને કહેવાય? તો કે ગુરુ તેને કહેવાય કે જે રાગથી આત્મા ભિન્ન છે એમ પોતે જાણતા હોય, અનુભવતા હોય અને પછી એમ કહી અને ભેદ જ્ઞાન કરાવે. એ ગુરુ છે, એ સાચા ગુરુ છે. રાગ કરવા જેવો છે કે રાગથી લાભ ધર્મ થાય એવો જે ઉપદેશ આપે તે જૈનના ગુરુ નહીં પણ અજ્ઞાની છે. શુભભાવથી ધર્મ થાય એવો જે ઉપદેશ આપે તે જૈનના ગુરુ નહીં પણ અજ્ઞાની છે. જે બંધનું કારણ છે એનાથી મુક્તિ થાય એવો ઉપદેશ આપનાર એ જૈનના ગુરુ નહીં. રાગથી લાભ ધર્મ થાય, રાગ જ છે ને શુભરાગ, એ શુભરાગથી ધર્મ થાય એવો જે ઉપદેશ આપે તે જૈનના ગુરુ નહીં પણ અજ્ઞાની છે. આત્મજ્ઞાનની અનુભવ દશા જેને થઈ છે તે સાચા ગુરુ છે. પોતાને આત્મજ્ઞાન છે, અનુભવ સહિત પોતાના સ્વરૂપમાં એ રહે છે, લીનતા કરે છે અને બહાર આવે છે તો શિષ્યને ઉપદેશ આપે છે, સાચું સ્વરૂપ સમજાવે છે. અને આવા સાચા ગુરુ પરભાવને હે કરી બતાવે છે કે ભાઈ, આ જ્ઞાન અને આનંદ એ તારું સ્વરૂપ સત્વ છે. પુણ્ય પાપના કૃત્રિમ વિકલ્પો એ તારી ચીજ નથી. ધર્માત્માનો આવો ઉપદેશ રાગને પોતાથી એક કરી માનીને બેઠો છે એવા અજ્ઞાનીને ભેદ જ્ઞાન કરાવે છે, એને એ ભેદ જ્ઞાન થાય છે. હવે આજ પાના ઉપર 176 પાના ઉપર ત્રીજો પેરેગ્રાફ અહીંયા કહે છે કે ભાઈ, જાણવું દેખવું એ તારો સ્વભાવ છે. ભેદ જ્ઞાન કરીને બતાવે છે તો શ્રી ગુરુ શું કહે છે એ વાતને અહીંયા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ખૂબ 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 વિસ્તાર કરીને સમજાવી છે, અને એમાંના એવા વાક્યો છે કે જે હૃદયને સ્પર્શી જાય એવા વાક્ય છે. એટલા માટે આજે આપણે એ વિશેષતાથી લઈ રહ્યા છીએ. ગુરુદેવ કહે છે, ખૂબ કરુણા કરીને કહે છે કે ભાઈ, જાણવું દેખવું એ તારો સ્વભાવ છે. વારંવાર આ વાત કરે છે, તારું સ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મ છે, તું જ્ઞાન સ્વરૂપ છે. પ્રજ્ઞા બ્રહ્મ, પ્રજ્ઞા એટલે જ્ઞાન, તારા સ્વરૂપમાં જ્ઞાન છે, તું જ્ઞાન રૂપે છે, રાગ રૂપે નથી. રાગ એ તારી ચીજ નથી. રાગ અને પ્રજ્ઞા સ્વભાવ બંને જુદા છે, તદ્દન ભિન્ન છે. રાગ અને પ્રજ્ઞા સ્વભાવ, પ્રજ્ઞા સ્વભાવ તારો સ્વભાવ છે, રાગ તારો સ્વભાવ નથી. એ બંને ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે. અને એવી ભિન્નતાને તું સમજ, એવી ભિન્નતા અને તું પકડ જેને રાગ અને પોતાનો જ્ઞાન સ્વભાવ જુદા પાડ્યા છે, એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે. એને પછી બહુ ભવ રહેતા નથી. એ આંગળીને વેઢે ગણાય એટલા ભવમાં તો એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે છે, મુક્તિની દશાને, મોક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. રાગ અને પ્રજ્ઞા સ્વભાવ, રાગ અને આત્માનો જ્ઞાન સ્વભાવ, એ બંને વસ્તુ ભિન્ન છે. અને એ ભિન્નતા એને કરવાની છે. આ શરીર તો જળ, માટી, ધૂળ છે. શરીર ચાલે કે વાણી નીકળે એ આત્માથી નથી. આત્મા કંઈ એનો કરતા નથી, આત્મા કંઈ કરતો નથી. શરીર ચાલે તો ચાલે, એ પૂતગળ એના કારણે ચાલે. એમાં વાણી નીકળે તો એ પણ પૂતગળ, એ વાણી પણ એના કારણે નીકળે. એ કંઈ આત્મા નથી. એનાથી આત્મા ભિન્ન જુદો છે. આત્મા તો પોતે સ્વભાવ ભાવે, જ્ઞાન સ્વભાવે રહેવા વાળો છે. એને ક્યાં વાણી કાઢવી છે, એને કંઈ કરવું નથી. ભાવ થાય તો ભાવ છે એ પણ કેવો છે, એ એનો સ્વભાવ ભાવ નથી, એ વિભાવ ભાવ છે. શરીર ચાલે, શરીરને ચલાવવાનો ભાવ થાય, પણ એના ભાવ પ્રમાણે શરીર ચાલવું હોય તો ચાલે, ને ન ચાલવું હોય તો ન ચાલે. શરીર ચાલે જેવું બનતું નથી. શરીરના જે ફેરફારો થઈ રહ્યા છે એ કંઈ આત્માના વિભાવ ભાવ જેવા થાય છે એ પ્રમાણે થઈ રહ્યા છે એમ તો નથી. આત્માને ક્યારેય ગરડા થવાનું ગમ્યું છે? આત્મા એવો વિચાર કર્યો છે કે આ શરીર જેની સાથે એકત્વ કરીને રહ્યો છે એ ગરડું થાય, એના વાળ ધોળા થાય, એના દાંત પડી જાય, એ વાંકો થઈ જાય, એવું ક્યારેય એને ઈચ્છ્યું છે? છતાં બધું થઈ રહ્યું છે. એટલે એ ગમે તેવા ભાવ કરે, ગમે તેવા વિભાવ ભાવ કરે, પણ એ કોઈ પણ ભાવ પ્રમાણે શરીર ચાલે કે એ જ પ્રમાણે વાણી નીકળે એવું બનતું નથી. વાણી નીકળવી હોય તો નીકળે, ન તો ન નીકળે. બોલવું હોય પણ બોલાય નહીં. છેલ્લા સમયમાં એવું થઈ જાય છે, કંઈ બોલી નથી શકતો બિચારો, વાણી જ નીકળતી નથી. અરે આમ પણ એવી બીમારીઓ આવે છે ત્યારે ક્યાં હાથપગ હલાવી શકે છે? લખવો પડે તો ક્યાં એને એ શરીર હાથપગ ચલાવવા છે છતાં ચાલે છે? નથી ચાલતું. એવી ગળાની બીમારીઓ આવે ત્યારે બોલવું છે છતાં ક્યાં બોલી શકે છે? એટલે એ બધું પૂતગળ છે પ્રભુ, એ પૂતગળને જુદું પાડવું છે આપણે તો. એટલે ગુરુદેવે તો બહુ એક લીટીમાં, અડધી લીટીમાં વાત મૂકી દીધી, પણ આપણે એમાં બહુ વિસ્તાર કરીને સમજવાનું છે કે શરીર ચાલે કે વાણી નીકળે એ આત્માથી નથી. તેમ એનાથી આગળ વધીને કહે છે કે તેમ આ પુણ્ય પાપના ભાવ પણ, એ પણ જળ, અચેતન અને અંધકાર રૂપ છે. જ્યારે ભગવાન આત્મા પ્રકાશમૂર્તિ પ્રભુ ચૈતન્ય સૂર્ય છે, અને ચૈતન્યનો પ્રકાશ અને રાગ અંધકાર એ બંને વસ્તુ ભિન્ન છે. જ્ઞાન, ચૈતન્યનો પ્રકાશ એટલે જ્ઞાન, અને આ રાગ એ જળ છે. જે એ જળ અને ચેતન બંને જુદા છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ ચેતન છે, અને રાગ છે એ તો એ અંધકાર છે, એ જળ છે. એ બંનેને એક રૂપપણું હોય નહીં. અને આ પ્રમાણે યથાર્થ ઉપદેશ કરી શ્રી ગુરુ રાગ અને સ્વભાવનો ભેદ બતાવી વિવેક ભેદ જ્ઞાન કરાવે છે. બાપુ માર્ગ તો આવો છે, કોઈને બેસે કે ન બેસે તેથી સત્ય ફરી જાય નહીં. હવે એના પછીના પાના ઉપર પેરેગ્રાફ બીજો, પાના નંબર 177, કોમ્પ્યુટરમાં પેજ નંબર 189, એમાં પેરેગ્રાફ બીજો અહીંયા કહે છે કે આત્મા જ્ઞાન રસ ચૈતન્ય રસથી પરિપૂર્ણ ભરેલું તત્વ છે. આત્મા કેવો છે? ગુરુદેવ સમજાવે છે હજી કે તું વિચાર કર, તારો આત્મા કેવો છે, તારું સ્વરૂપ કેવું છે, એનો તું પાકો નિર્ણય કર, એટલે તને સીધી રીતે સહેલાઈથી બીજા પરભાવો છૂટી જશે. એટલે અહીંયા વારંવાર એ વાતને સમજાવે છે કે આત્મા તો જ્ઞાન રસ ચૈતન્ય રસથી પરિપૂર્ણ ભરેલું તત્વ છે, એને બહાર ક્યાંય સુખ શોધવા જવાની જરૂર નથી, એ પરિપૂર્ણ છે, તે સત છે, તે હોવા પણ છે, અસ્થિપણે છે, અને એ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાવાળું છે, એ સત છે. અને જ્ઞાન આનંદ તેનું સત્વ છે. દયા દાન વ્રત ભક્તિ આદિ સુદભાવ કે હિંસા જૂઠ ચોરી વિષય વાસના આદિ અશુભ ભાવ, એ જે થાય છે તે વિકાર છે. શુભ અને અશુભ બંને પ્રકારના ભાવ છે, વિકાર છે. જો વિકાર કહેતા અહીંયા એ અન્ય ભાવ છે એમ કહેવાનો આશય છે. શુભ હોય કે અશુભ હોય બંનેથી બંધ પડે છે, કર્મનો બંધ થાય છે, એટલા માટે એને વિભાવ કયા, વિકાર કયા, અન્ય ભાવ કયા, અશુદ્ધ ભાવ કયા. તે આત્માનું સત્વ નથી, એટલે આત્માના મૂળ દ્રવ્ય સ્વભાવમાં એ રહ્યા નથી. આત્મા અને રાગ ભિન્ન ભિન્ન સત્વ છે. કલકે રાગ તો બેડી સમાન છે, અશુભ રાગ લોઢાની બેડી છે, તો શુભ રાગ સોનાની, પણ છે તો બંને બેડી, એટલે બંને બાંધનારા છે, એટલે બંનેને લીધે થઈ અને આશ્રવને બંધ થાય છે. એ શુભ રાગ હોય કે અશુભ રાગ હોય એ બંને બંધનું કારણ છે. પુણ્ય બંધ હોય કે પાપનો બંધ હોય એ બંને બંધ એક જ પ્રકારના છે, કેમ કે બંનેથી ભવ વધે છે, ભવ ઘટતા નથી, એ મુક્તિનું કારણ નથી. શુભ રાગ પણ બેડી છે, ભલો નથી. પ્રભુ તારી પ્રભુતાને તો એકવાર જાણ, તારામાં જે પડ્યું છે એને તો તું એકવાર જાણ. જાણવું, દેખવું અને આનંદ એ તારી પ્રભુતા છે. જ્ઞાન સ્વભાવી છે ને, એટલે તારો સ્વભાવ કેવો છે? જાણવું, દેખવું, જ્ઞાન કરવું અને દર્શન, જ્ઞાન દર્શન તારો સ્વભાવ છે. અહીંયા જાણવું પહેલું મૂક્યું છે. જાણવું દેખવું એટલે જ્ઞાન કરવું અને દેખવું. અહીંયા એમ પણ કહેવાય કે શ્રદ્ધા કરવી જાણી દેખીને, એવો તારો સ્વભાવ છે, એ તારા તત્વનું સત્વ છે. આત્મા અનાદિ અનંત વસ્તુ છે. જે વસ્તુ છે તે ઉત્પન્ન થતી નથી, તેમજ એનો નાશ પણ થતો નથી. જે હોવા પણ છે, જે શાશ્વત છે, એનો નાશ થતો નથી, એટલે આત્માનો નાશ તો થતો નથી. છતાં અજ્ઞાની અનાદિથી શું કરી રહ્યો છે? એને એનું લક્ષ નથી, એટલે એ અજ્ઞાની શું કરે છે? તો પ્રતિ સમય નવા નવા થતા પુણ્ય પાપના ભાવને પોતાના માની સૂતો છે. તેને શ્રી ગુરુ કહે છે કે પ્રભુ તારી ભૂલ થાય છે, તારી ભૂલ થાય છે. જે ચીજ ક્ષણિક છે અને જે ચીજ તારામાં નથી તેને પોતાની માનીને સૂતો છે, એ મોટી ભૂલ છે, એ મોટી ભૂલ છે. હવે એના પછી પાના નંબર 178 ઉપર પેરેગ્રાફ ત્રીજો, પાના નંબર 178, કોમ્પ્યુટરમાં પેજ નંબર 190, ત્રીજો પેરેગ્રાફ, એમાં કહે છે કે ભગવાન તું આનંદનો નાથ પ્રભુ રાગમાં એક પણ માની સૂતો છે. જો ગુરુદેવ કરુણા કરીને આપણને કહે છે, આ બધું જાણે કે આપણને કહેતા હોય એવું છે, એટલા માટે આજે એને વિસ્તાર આપણે વધારે કરી રહ્યા છીએ. કહે છે કે ભગવાન, ભગવાન કહીને સંબોધન કર્યું છે, ભગવાન થવાની લાયકાત કેળવવી પડશે કે નહીં? ભગવાન જ છો ભાઈ, તું ભગવાન છો, ભગવાન થઈને રહે તો બધું બરાબર જ છે, કરવાનું આટલું જ છે. વિશ્વાસ લાવ, સિદ્ધ ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ તરીકે દેખાયો છે તો સિદ્ધ જ છો. માત્ર પર્યાયમાં મલિનતા પડી છે, એને તારે દૂર કરવાની છે, પુરુષાર્થથી દૂર કરવાની છે. આ પ્રમાદમાં રહ્યો છે તો પ્રમાદ છોડીને પુરુષાર્થ કર, તો તું સિદ્ધ છે, સિદ્ધ સમાન છો, મુક્ત સ્વરૂપ છે, અને એવા સ્વરૂપને તું પ્રાપ્ત કરી લેવાનો જ છો. અહીંયા ગુરુદેવ કરુણા લાવીને કહે છે કે ભગવાન, તું આનંદનો નાથ, પ્રભુ રાગમાં એક પણ માનીને સૂતો છે તે તને શોભે છે? તું રાગ સાથે એકતા કરી રહ્યો છે તને શોભે છે? તને નથી શોભતું, તારામાં એ નથી. તું જેમાં એક પણ કરીને રહ્યો છે એ તારામાં નથી. રાગ તારો નથી, પરભાવ તારા નથી, વિકારી ભાવ વિભાવ ભાવ તારા નથી, એ તારામાં નથી, એ તારો સ્વભાવ નથી, તારું મૂળ સ્વરૂપ નથી, તને એ શોભતું નથી. તું વિકારી ભાવે પરિણમે એ તને શોભતું નથી, તું ભગવાન છો. ભગવાનને આ ન શોભે, પર ભાવે રહેવું ભગવાનને ન શોભે. તું તો જાણનાર દેખનાર સ્વરૂપે છે, તું તો જ્ઞાતા દ્રષ્ટા છો. પુણ્ય પાપના વિકલ્પો એ તારા નથી, તું એમાં નથી. એ પુણ્ય પાપના વિકલ્પો અને એની સાથે રહેલા એ ભાવો એમાં તું નથી. માટે તું શીઘ્ર જાગ, તું જાગૃત થા. જે તારામાં નથી એનો ત્યાગ કર. શ્રી ગુરુ કહે છે કે જાગ રે ભાઈ, જાગ. હવે તું રાગમાં બહુ સૂતો, અનાદિથી તું રાગની સોળ તાણી સૂતો છે, હવે શીઘ્ર જાગ. હળવે હળવે એમ નહીં, પણ શીઘ્ર જાગ, સાવધાન થા. આ તારો આત્મા એક જ્ઞાન માત્ર જ છે. જાણવું 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 એ સિવાય બીજું કંઈ નથી. એવા જાણક સ્વભાવના, જ્ઞાયક સ્વભાવના તત્વનું તું સત્વ છો. જ્ઞાન માત્ર કહેતા રાગ નહીં, પણ તેમાં અનંત આનંદ, શાંતિ, પ્રભુતા, સ્વચ્છતા ઇત્યાદિ અનંત શક્તિ આવી જાય છે. આમ શ્રી ગુરુ પરભાવથી ભેદ જ્ઞાન કરાવી અજ્ઞાનીને એક આત્મભાવરૂપ કરે છે. એને ભેદ જ્ઞાન કરાવે છે કે તારું સ્વરૂપ આ રીતે છે અને તું જે માનીને બેઠો છે એ તારાથી તદ્દન ભિન્ન પરભાવો છે. એમ ભેદ જ્ઞાન કરાવે છે અને એને આત્માના ભાવમાં લઈ જાય છે. હવે એના પછીના પાના ઉપર, પેજ નંબર 179 ઉપર, કોમ્પ્યુટરમાં પેજ નંબર 191 પાંચમો પેરેગ્રાફ, અહીંયા કહે છે કે આ તારો આત્મા વાસ્તવમાં એક જ છે, અર્થાત તે જ્ઞાન સ્વરૂપે પણ છે અને રાગ સ્વરૂપે પણ છે એમ નથી, એટલે બે રૂપે નથી. તારો આત્મા વાસ્તવમાં એક રૂપે જ છે, એટલે જ્ઞાન સ્વરૂપે જ છે એમ નથી, કે રાગ સ્વરૂપે પણ છે અને જ્ઞાન સ્વરૂપે પણ છે એમ નથી. તું તો ભગવાન એક જ્ઞાન સ્વરૂપે જ છે. રાગ તો અન્ય દ્રવ્યનો પૂતગળનો ભાવ છે, એ તારો ભાવ નથી, તારા સ્વરૂપમાં એ નથી. રાગમાં ચૈતન્યના પ્રકાશના નૂરનો અભાવ છે, રાગમાં ચેતના નથી, ચૈતન્યપણાનો એમાં અભાવ છે. દયાદાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવો એ ચૈતન્યના પ્રકાશથી રહિત અંધકારમય છે. ચૈતન્ય પ્રકાશ બિંબ પ્રભુ, તું એક જ્ઞાયક ભાવ માત્ર છે અને રાગથી માંડીને સઘળા અન્ય દ્રવ્યના ભાવો, પરદ્રવ્યના ભાવો પરભાવો છે. માટે તું શીઘ્ર જાગૃત થઈ સ્વરૂપમાં સાવધાન થા. શ્રી ગુરુનો આવો ઉપદેશ છે. ગુરુદેવ કહે છે કે આકરું તો લાગે પણ આ જ પરમાર્થ વાત છે. આ સિવાય અન્યથા કોઈ ઉપદેશ કરે કે વ્યવહારથી ધર્મ થાય, કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, તો તે જૈન ગુરુ નથી. જૈનનો આવો ઉપદેશ હોય નહીં કે વ્યવહારથી ધર્મ થાય, કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, એવો ઉપદેશ હોય નહીં. એ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. આગળ કહે છે એમાં કે અજ્ઞાની એક વાર કે બે વાર સમજતો નથી, એક વારમાં કે બે વારમાં એ સમજતો નથી. એટલે શ્રી ગુરુ તેને વારંવાર સમજાવે છે કે રાગ અને આત્મા ભિન્ન ભિન્ન છે, વ્યવહાર કરતા કરતા નિશ્ચય ન થાય, રાગ કરતા કરતા વિતરાગતા ન થાય ઇત્યાદિ એમ શ્રી ગુરુ એને સમજાવે છે કે તું રાગમાં ને રાગમાં, શુભભાવમાં ને શુભભાવમાં રહી અને એમ માનતો હોય કે તું શુદ્ધમાં જઈશ તો એ તારી માન્યતા ખોટી છે. ગમે તેટલા શુભભાવ કરવામાં આવે છતાં પણ એ શુભભાવમાંથી શુદ્ધભાવમાં જવાતું નથી. શુભભાવ કરતા કરતા, રાગ કરતા કરતા એ શુદ્ધભાવ થતો નથી, વિતરાગતા પ્રાપ્ત થતી નથી. આમ વારંવાર એ સાંભળે છે, તેને વારંવાર કહે છે એમ કહેવાય છે. એ પોતે ખરેખર તો વારંવાર સાંભળે છે, વારંવાર વિચારે છે, મનોમંથન કરે છે, એટલે એનો અર્થ એમ કહ્યો કે એને વારંવાર કહેવાયું. વારંવાર સાંભળવાની યોગ્યતા હતી તેથી વારંવાર સાંભળવાથી શિષ્યને જિજ્ઞાસા થઈ કે હો આ શું કહે છે. તેને શ્રી ગુરુ આગમનું વાક્ય કહે છે કે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ ભગવાન આત્માને રાગથી ભિન્ન પડી અંતરદ્રષ્ટિ જ્ઞાન રમણતામાં લેવો તે આત્મવ્યવહાર છે. જો આત્માનો વ્યવહાર કેવો છે તો કે ભગવાન આત્માને રાગથી જુદા પડીને પોતે રમણતામાં લેવો, એટલે એમાં જ લીનતા કરવી, રાગથી જુદા થઈને પોતાના સ્વરૂપમાં લીનતા કરવી એ આત્મવ્યવહાર છે. અને શુભ રાગ છે એ તો મનુષ્ય એટલે સંસારનો વ્યવહાર છે, મનુષ્યનો વ્યવહાર અથવા સંસારનો વ્યવહાર છે, આ આત્માનો વ્યવહાર છે. રાગનો ભાવ દયા દાન વ્રત ભક્તિ જાત્રા ઇત્યાદિનો ગમે તેવો મંદ હો પણ તે આત્માની ચીજ નથી. એ મંદ ભાવ હોય, શુભ ભાવ હોય, છતાં પણ એ આત્માની વસ્તુ નથી, એના મૂળ સ્વરૂપમાં નથી. ગુરુદેવ કહે છે કે અહીંયા કે જુઓ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્ય ધ્વનિ અને આગમનો આ સિદ્ધાંત છે, આ આગમનું વાક્ય છે. શ્રી ગુરુ આ આગમના વાક્યને કહે છે. હવે અહીંયા ત્રણ સિદ્ધાંત સિદ્ધ કર્યા છે ગુરુદેવ. અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે અહીં ત્રણ સિદ્ધાંત સિદ્ધ કર્યા છે. પહેલું છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પોતાના ભ્રમથી શુભ વિકલ્પને પોતાનો માને છે. પહેલી વાત, પોતે છે તો જ્ઞાન સ્વરૂપ, છતાં પણ એ ભ્રમથી શુભ ભાવને, શુભ વિકલ્પને પોતાનો માને છે. બીજી વાત, ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માને અને રાગને પોતાના અજ્ઞાનથી ભ્રમથી એક માનીને અજ્ઞાની સૂતો છે, એટલે કે અજ્ઞાની રાગ અને પોતાના સ્વરૂપને એક માને છે, રાગને પોતારૂપે માને છે અને એમ માનતો એ અજ્ઞાની થયો થકો, એ અજાગૃત છે. પરદ્રવ્યથી કર્મથી કે કુગુરુ મળ્યા તેથી એકત્વ માનીને સૂતો છે એમ નથી, પણ પોતાના અજ્ઞાનના કારણે એ રાગને પોતાપણે માનીને સૂતો છે. એમાં ભૂલ એની છે, અજ્ઞાનને કારણે એમ અજાગૃત છે, સૂતો છે. કોઈએ કરાવ્યું છે એમ નથી, કર્મને કારણે કે કુગુરુને કારણે કે કુશાસ્ત્રને કારણે થયું છે એમ નથી, એ પોતે જ અજ્ઞાનને કારણે એમ સૂતો છે. એનો પુરુષાર્થ નથી, એનો નબળો પુરુષાર્થ છે, એ પ્રમાદમાં રહ્યો છે. એટલે ત્રીજી વાત છે, ત્રિગુરુ તેને વારંવાર વિતરાગ ભાવનો ભેદ જ્ઞાન કરવાનો આગમ વાક્ય દ્વારા ઉપદેશ આપે છે અને જિજ્ઞાસુ શિષ્ય તે વારંવાર સાંભળે છે. એકવાર સાંભળીને ચાલ્યો જતો નથી. બીજી વાત પણ અહીંયા ગુરુદેવે કરી છે કે દેશ સેવાથી, જન સેવાથી, ગુરુ સેવાથી કે પ્રભુ સેવાથી ધર્મ થાય એવો ઉપદેશ એ કાંઈ વિતરાગ ભાવનો ઉપદેશ નથી, એ તો લૌકિક વાતો છે, એ તો બધી લૌકિક વાત છે. પ્રભુ સેવા અને ગુરુ સેવા જે છે એ પણ શુભભાવ છે, બીજું કંઈ નથી. એટલે જિનેશ્વરની વાણીમાં એવા ઉપદેશ હોતા નથી. જિનેશ્વરની વાણીમાં તો પોતાના સ્વરૂપમાં જવાનો જ ઉપદેશ હોય, બીજી કોઈ વાત હોય નહીં, પણ એને શુભભાવ આવ્યા વિના રહે નહીં. કેમ કે જિનેશ્વર જે કરુણા કરીને ઉપદેશ આપે છે એટલે એને એના પ્રત્યે અહોભાવ આવે છે, ગુરુ એને સાચો ઉપદેશ આપે છે એટલે એના એમના પ્રત્યે એને એવો અહોભાવ આવે છે, એટલે એ પ્રભુ સેવા અથવા તો પૂજા અને ગુરુ સેવા, ગુરુના ચરણમાં મસ્તક મૂકીને એમની આજ્ઞાએ રહેવું, આ બધું એને સ્વભાવ રૂપે હોય છે. અહીંયા આગળ વાત કરે છે 181મા પાના ઉપર, પાના નંબર 181 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 193, કહે છે કે હવે શિષ્ય તે સાંભળીને, આ બધી વાત કરી, હવે શિષ્યની વાત કરે છે કે હવે શિષ્ય તે સાંભળીને સમસ્ત સ્વ પરના ચિહ્નોથી ભલીભાંતિ પરીક્ષા કરે છે. શું પરીક્ષા કરે છે? કે પોતે અને પરભાવ જુદા છે, એ જે ગુરુએ સમજાવ્યું એ બધું સાંભળીને હવે પોતે એ ચિહ્નોથી, સ્વ પરના લક્ષણોથી સ્વ અને પરને જુદા પાડે છે. જેમ પેલું કપડું એના ચિહ્નો દ્વારા એ જાણે છે કે ના, આ કપડું મારું નથી, એવી રીતે હવે અહીંયા સ્વ અને પરને જુદું પાડે છે, ભેદ જ્ઞાન કરે છે, આ પરભાવ છે અને આ સ્વ છે, એના ચિહ્નો દ્વારા, એના લક્ષણો દ્વારા, અને એ પરીક્ષા કરીને એ કરે છે. માત્ર ગુરુએ કહ્યું માટે એને માની લીધું છે એમ નથી, પોતે જાતે પરીક્ષા કરે છે. શું પરીક્ષા કરે છે? મારું લક્ષણ જ્ઞાન આનંદ છે. મારું લક્ષણ શું છે? જ્ઞાન આનંદ છે. આત્માનું લક્ષણ જ્ઞાન આનંદ છે, એટલે કે મારું લક્ષણ તો જ્ઞાન આનંદ છે. અને રાગનું લક્ષણ જડતા અને આકુળતા છે. રાગનું અને મારું લક્ષણ ભિન્ન ભિન્ન છે, જુદું જુદું છે. હું જ્ઞાન લક્ષણે લક્ષિત છું, મારામાં જ્ઞાન છે, મારામાં જ્ઞાન છે. અને રાગ દુઃખ લક્ષણે લક્ષિત છે, એટલે રાગ તો દુઃખ આપનારો છે. મોક્ષ અધિકારની 294મી ગાથામાં આવે છે કે આત્માનું લક્ષણ જ્ઞાન અને બંધનું લક્ષણ રાગ છે, માટે બંને ભિન્ન છે. ગુરુની વાત સાંભળીને અજ્ઞાની પોતે સારી પેઠે પરીક્ષા કરે છે, એટલે કે પ્રમાદ સેવતો નથી, પુરુષાર્થ કરે છે. ગુરુ કાંઈ પરીક્ષા કરાવતા નથી, ગુરુએ વાત આપી, ઉપદેશ કર્યો, હવે સમજવાનું અને એની પરીક્ષા કરી નિર્ણય કરવાનું કામ એનું પોતાનું છે. એટલે પોતે પોતાના સ્વરૂપ અને રાગ એ બંનેની સમીક્ષા કરે છે કે એ બંનેમાં શું કઈ રીતે છે, અને એમાં એ પરીક્ષા કરી, તર્ક કરી અને નિર્ણય કરે છે. કે પોતે પરીક્ષા કરે છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, શાંતિ સ્વરૂપ, ધીરજ સ્વરૂપ છે, અને રાગ તો અચેતન સ્વરૂપ છે, દુઃખ સ્વરૂપ છે અને આકુલતા સ્વરૂપ છે. એટલે સારી રીતે પરીક્ષા કરીને એમ કહ્યું છે. એટલે ઉપર ટપકે પરીક્ષા કરીને એમ નહીં, ઉપર ઉપરથી એમ નહીં, પણ સંતોએ જગતને શું કહ્યું છે એ બરાબર સમજીને, એટલે અહીંયા ગુરુદેવ તો કહે છે સંતો પ્રત્યે કે સંતોએ તો જગતને ન્યાલ કરી દીધા છે. કેવા ગુરુ, કેવા દેવ, કેવા શાસ્ત્ર, કેવો ધર્મ, એ બધું સિદ્ધ કરીને બતાવ્યું છે. હવે પાના નંબર 182 ઉપર, અહીંયા જ આજ પાના ઉપર, 182 પાના ઉપર પેરેગ્રાફ ત્રીજો અને ચોથો લઈએ. એમાં કહે છે કે આ રાગ પરભાવ જ છે અને હું પરભાવથી ભિન્ન છું. આ રાગ પરભાવ જ છે અને હું પરભાવથી ભિન્ન છું એમ ક્યારે જાણવામાં આવ્યું? કે જ્યારે હું એક જ્ઞાન માત્ર જ ચૈતન્ય પ્રકાશનો પુંજ છું એમ જાણવામાં આવ્યું ત્યારે. આ રાગ પરભાવ છે ક્યારે જાણવામાં આવ્યું? કે પોતે સ્વભાવે શું છે એ જાણ્યું, એટલે પેલું પર જુદું પડ્યું. જો અહીંયા ભેદ જ્ઞાન કરવાની રીત બતાવી છે કે આ રાગ પરભાવ જ છે અને હું પરભાવથી ભિન્ન છું, એવા પરભાવથી હું ભિન્ન છું એમ ક્યારે ખરેખર જાણવામાં આવે? કે જ્યારે એને એવો નિર્ણય થાય કે હું એક જ્ઞાન માત્ર જ ચૈતન્ય રૂપ છું એમ જાણવામાં આવે ત્યારે. મારી સત્તા એક ચૈતન્ય બિંબમય છે, હું ચેતન છું એવું અસ્થિથી ભાન થયું તો પછી રાગ પરભાવ મારામાં નથી એવું નાસ્તિનું જ્ઞાન થઈ જાય છે. કરવાનું શું છે? અસ્થિથી જ કરવાનું છે કે હું ચેતન છું, હું નાયક છું એવું અસ્થિથી કરતા પછી જે મારામાં નથી એ બધું નાસ્તિથી થઈ જાય છે. એ બધું, આ બીજું બધું જ કંઈ પણ મારામાં નથી, જગત આખું મારામાં નથી. એ પછી નાસ્તિથી એવું જ્ઞાન થઈ જાય છે. કરવાનું એટલું જ છે. મારી સત્તા એક ચૈતન્ય બિંબમય છે એટલે હું જ્ઞાનમય છું, હું ચેતન છું એવું અસ્થિથી ભાન થયું તો રાગ પરભાવ મારામાં નથી એવું નાસ્તિથી જ્ઞાન થઈ જાય છે. એટલે કરવાનું એ જ છે. એક જ્ઞાન સ્વરૂપને જાણતા જ્ઞાનમાં જ્ઞાન જ છે પણ એમાં રાગ નથી એમ જણાઈ જાય છે. પોતાના જ્ઞાન સ્વરૂપનો જ એને અનુભવ કરવાનો છે, જ્ઞાનને જ જાણવાનું છે. એમ કરતા બીજું બધું પર એને જણાઈ જાય છે કે બીજું બધું એનાથી જુદું ભિન્ન છે. નાયક સ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં એમાં રાગ નથી એમ રાગની ભિન્નતાનું જ્ઞાન થઈ જાય છે. જો ગુરુદેવે બહુ સ્પષ્ટ સમજાવ્યું છે, પોતે જ્ઞાયક છે એવા જ્ઞાયક સ્વભાવની એને પ્રતીતિ થઈ, દ્રષ્ટિ થઈ અને એનું લક્ષ્ય કર્યું અને એમાં એ લક્ષ્ય કરી અને એમાં એ પોતે જોડાય છે પોતાના સ્વભાવમાં, તો પછી એને રાગની ભિન્નતાનું જ્ઞાન સહજ થઈ જાય છે. આમ હું એક જ્ઞાયક માત્ર જ છું એમ જાણતા પરભાવથી ભિન્ન પડી જવાય છે. એટલે પરભાવથી ભિન્ન પડવા માટે એને પરભાવ તરફ લક્ષ્ય નથી કરવાનું પણ સ્વ તરફ લક્ષ્ય કરવાનું છે. સ્વ શું છે અને સ્વ તરફ એ વળે છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ ધ્રુવ તરફ ઢળે છે અને સ્વનો અનુભવ થાય છે એટલે પર ભિન્ન પડી જાય છે. ગુરુદેવે બહુ સમજાવ્યું છે અને પછી કહે છે કે પણ આ સમજવાની કોને પડી છે? આ તો જેને અંતરથી ગરજ થાય અને રખડવાનો થાક લાગે એના માટે વાત છે. જેને હજી પરિભ્રમણ કરવા છે, પરિભ્રમણમાં દુઃખ નથી લાગતું એને માટે તો આ વાત નથી. પરિભ્રમણથી જે દુઃખી છે એના દુઃખ મટાડવાની આ ચીજ છે. જેને હજી રાગમાં રસ પડ્યો છે, રાગની જ રૂચિ છે અને એને હજી ભવ કરવા છે એને માટે આ વાત નથી. આ ભગવાન આત્મા આનંદ છે અને રાગ દુઃખ છે. આત્મા આનંદ છે અને રાગ દુઃખ છે. આત્મા જ્ઞાન છે અને રાગ અજ્ઞાન છે. આત્મા જીવ છે અને રાગ અજીવ છે. આત્મા ચેતનમય છે અને રાગ અચેતન પૂતગળમય છે. એમ લક્ષણો વડે બંનેને ભિન્ન જાણી જ્ઞાન સ્વભાવમાં એકતા કરી, આ લક્ષણો વડે ભિન્ન જાણી એ નિર્ણયો બધા કર્યા પછીથી એકતા જ્ઞાન સ્વભાવ એટલે પોતાના નિજ સ્વરૂપમાં એકતા કરવાની છે, એમાં એકત્વ કરવાનું છે અને હું જ્ઞાન માત્ર છું એમ એને અનુભવમાં લેવાનું છે. હું જ્ઞાન માત્ર છું એમ જાણે ત્યારે જરૂર રાગ આદિ પર ભાવ છે એનું જ્ઞાન થઈ જાય છે, જુદા પડી જાય છે. હવે અહીંયા કહે છે આગળ પણ કે હવે એમ જાણીને જ્ઞાની થયો થકો સર્વ પર ભાવોને તત્કાળ છોડે છે. તત્કાળ છોડે છે એટલે કે રાગને પરભાવ જાણી સ્વભાવમાં આવતા પરભાવને તે તત્કાળ છોડી દે છે, અર્થાત તેનો આશ્રય કરતો નથી. આ પ્રત્યાખ્યાનની વાત છે ને, એટલા માટે પ્રત્યાખ્યાનમાં આવ્યું ને 34મી ગાથામાં. એ પ્રત્યાખ્યાન શું છે કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય છે તો પછી હવે પરભાવ એટલે વિભાવ ભાવ ઉત્પન્ન થતા જ નથી, એટલે એમ એ પરભાવ છૂટી ગયા પોતાના સ્વભાવનો આશ્રય કરતા. એટલે એ રીતે પ્રત્યાખ્યાન થઈ જાય છે, રાગ છૂટી જાય છે. રાગ તો છૂટવું જ. એના પછી આપણે 195 પાના ઉપર પેરેગ્રાફ બીજામાં આપણે લઈએ કે શું જાણીને જ્ઞાની થયો, જ્ઞાની કઈ રીતે થયો, થોડીક વધારે સ્પષ્ટતા કરે છે ગુરુદેવ. છેલ્લી વાત કરે છે ટીકામાં કે હું તો જ્ઞાન માત્ર જ છું એવી સ્વદ્રષ્ટિ કરતા આ રાગ આદિ પર ભાવો જ છે એમ જાણીને જ્ઞાની સંપત્તિ થયો થકો સર્વ પર ભાવોને તત્કાળ છોડે છે. શું જાણીને? હું તો જ્ઞાયક માત્ર જ છું, હું જ્ઞાયક જ છું એમ સ્વ તરફ લક્ષ કરતા એ પર ભાવો છે એને એનાથી છૂટી ગયા એમ પ્રત્યાખ્યાન થાય છે. એટલે હવે એવા ભાવ ઉત્પન્ન જ થતા નથી. સ્વરૂપમાં એકાગ્ર થતા પર ભાવોનો આશ્રય મટી ગયો તો પર ભાવ છૂટી ગયો અને એનું નામ પછખાણ પ્રત્યાખ્યાન. અને એ જ ચારિત્ર છે. પોતાના સ્વભાવમાં પોતાના સ્વરૂપમાં એકાગ્ર કરતા ત્યાં રહેતા લીનતા કરતા જે થયું એ ચારિત્ર છે, એ પછખાણ છે. એક સેકન્ડનું પછખાણ અનંતા જન્મ મરણને મટાડે એવું છે. એક સેકન્ડનું પછખાણ એટલે એક સેકન્ડ માટે પણ એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને રહે તો પણ એ સમ્યક દર્શન પ્રગટ થાય અને સમ્યક દર્શન પ્રગટ થાય તો પછી એવા જન્મ મરણ કરવા પડે નહીં, એટલે એમ કહ્યું કે અનંતા જન્મ મરણને મટાડે એવું છે. એક સેકન્ડ માટે એવું સમ્યક દર્શન થાય પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા કે અનુભવમાં આવે એવું સમ્યક દ્રષ્ટિ થાય તો પછી એને હવે વધુ ભાવ રહેતા નથી. વિતરાગ પરમેશ્વરના માર્ગની આ રીત છે અને તે રીત દિગંબર ધર્મમાં જ છે, બીજે ક્યાંય નથી. આ જ જૈન ધર્મ છે, બીજો કોઈ જૈન ધર્મ નથી. પરંતુ જ્યાં સુધી આ સમજમાં ન આવે ત્યાં સુધી પોતાની માન્યતા ખોટી છે એમ કેમ માને. આ ન આવે સમજમાં ત્યાં સુધી પોતે પોતાની માન્યતાને પકડીને રાખશે. જ્ઞાની થયો તકો સર્વોપર ભાવોને તત્કાળ છોડી દે છે. સર્વોપર ભાવોને એમ ભાષા છે, એટલે અહીંયા શું કહે છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગુણગુણીના ભેદરૂપ વિકલ્પો જે છે એ પણ પરભાવ છે. એટલે અટકવાના જે કોઈ સ્થાન છે, આત્મામાં જતા વચ્ચે અટકવાના જે સ્થાન છે, જે વિકલ્પો છે, બધાને છોડીને પોતે સ્વભાવમાં જાય છે અને એમ એ બધાને છોડે છે, તત્કાળ છોડી દે છે. અર્થાંત તે સ્થિરતાના કાળે એ છૂટી જાય છે, આત્મામાં સ્થિરતાના કાળે એ બધું છૂટી જાય છે, વિકલ્પો બધા છૂટી જાય છે. એનું નામ ભગવાન રાગનો ત્યાગ કહે છે. નાયક સ્વરૂપ ભગવાન આત્મા છે, એવો બોધ થયો અને પોતે એમાં સ્થિર થયો તો રાગ છૂટી ગયો, એનું નામ ભગવાન પછાણ કહે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગાથાના ભાવાર્થ ઉપરનું જે પ્રવચન છે એ જાતે વાંચી લેવું, એક જ પેરેગ્રાફ છે, હવે વધારેનો વિસ્તારની જરૂર નથી. ખૂબ વિસ્તાર આપણે આજે કર્યો છે. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જય તે પ્રણમો પદ તે જયતે